એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી સાહિત્યના એક એવા કવિ વિશે જેમનું નામ મને લાગે છે દરેક ગુજરાતીએ સાંભળ્યું હશે. કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રિવાળી.
હા, બિલકુલ, દલપતરામ. પણ એમનું સાહિત્યમાં સ્થાન શું, એમનું સાચું મૂલ્યાંકન શું, એ બાબતે હંમેશા થોડી ચર્ચા રહી છે.
બરાબર, અને એટલે જ આજે આપણે એમના વિશે એક બહુ જ મહત્વના વિવેચક વિજયરાય કલ્યાણરાય વૈદ્ય એમના દૃષ્ટિકોણથી વાત કરીશું.
હા, વિજયરાય વૈદ્ય, એમનું પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખા અને એમાં એમનો પેલો લેખ સમર્થ ઉપકવિ દલપતરામ, આપણે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું.
ચોક્કસ, આપણો હેતુ એ સમજવાનો છે કે વૈદ્ય જેઓ એમની તીખી અને એમ કહીએ તો નિર્ભીક વિવેચના માટે જાણીતા છે તેઓ દલપતરામને કઈ રીતે જુએ છે.
તેઓ શા માટે દલપતરામને સીધે સીધા કવિશ્વર નથી કહેતા?
હા, એ જ. પણ સમર્થ ઉપકવિ જેવું થોડું કદાચ અટપટું લાગતું વિશેષણ વાપરે છે. તો વૈદ્યના મતે દલપતરામના ઘડતરમાં શું કારણો હતા, એમની કવિતાની તાકાત શું, મર્યાદા શું?
બરાબર, તો ચાલો આપણે વૈદ્યની નજરે દલપતરામના સાહિત્યિક વિશ્વમાં ઊંટા ઉતરીએ.
શરૂઆત કરીએ વૈદ્યના મૂળ અવલોકનથી. તેઓ બહુ રસપ્રદ રીતે નોંધે છે, ખરું ને, કે દલપતરામને જીવનમાં બંને છેડા મળ્યા.
હા, એક તરફ કવિશ્વર જેવું માન તો બીજી બાજુ ગરબી ભટ્ટ જેવી ટીકા પણ.
એટલે વૈદ્ય કહે છે કે સત્ય આ બે અંતિમોની વચ્ચે ક્યાંક છે. એમની મુખ્ય દલીલ શું છે આ લેખમાં?
એમની મુખ્ય દલીલ તો શીર્ષકમાં જ આવી જાય છે, સમર્થ ઉપકવિ. વૈદ્ય બહુ સ્પષ્ટ છે આ બાબતે.
એનો અર્થ શું કરે છે વૈદ્ય, સમર્થ ઉપકવિ એટલે?
એટલે એમના મતે દલપતરામ કવિ તો હતા જ, એમાં કોઈ શંકા નથી. પણ એમની જે કાવ્ય પ્રતિભા હતી ને, એ જન્મજાત કરતાં વધુ કેળવાયેલી હતી.
ઓહ, એટલે કે ઉપાર્જિત.
હા, બરાબર. એમની શક્તિ, એમની વ્યુત્પત્તિ, મતલબ કે બહોળું જ્ઞાન, શાસ્ત્રોનો અભ્યાસ, બહુ શ્રુતપણું અને અભ્યાસ એટલે કે સતત કાવ્ય રચવાનો મહાવરો, આ બેમાં વધારે હતી. વૈદ્ય એમ માને છે કે કદાચ એમનામાં પેલી કુદરતી સ્ફુરણાવાળી ઉત્કૃષ્ટ પ્રતિભા ઓછી હતી, પણ જ્ઞાન, સમજ અને પુષ્કળ મહેનતથી એમણે પોતાની કલમને સમર્થ બનાવી.
એટલે કુશળ, સક્ષમ કવિ.
ચોક્કસ, અત્યંત કુશળ, કાર્યદક્ષ, સક્ષમ કવિ, પણ કદાચ સર્વોચ્ચ કક્ષાના મહાકવિ નહીં. વૈદ્યના વિશ્લેષણને સમજવા માટે આ ભેદ સમજવો બહુ જરૂરી છે.
એટલે કળા કરતા કારીગરી પર વધુ ભાર, ઈશ્વરદત્ત પ્રતિભા કરતા ઉપાર્જિત કુશળતા. ખરેખર રસપ્રદ વાત છે. વૈદ્ય આ તારણ પર કઈ રીતે પહોંચે છે, કયા પરિબળો ગણાવે છે એમના ઘડતર માટે?
વૈદ્ય મુખ્યત્વે ચાર પરિબળો પર ભાર મૂકે છે. પહેલું, એમની કૌટુંબિક પૃષ્ઠભૂમિ.
હા,
તેઓ આર્થિક રીતે સામાન્ય, વૈદ્ય અકિંચન શબ્દ વાપરે છે, એવા ઘરમાં જન્મ્યા, પણ પિતા વેદ વિદ્યાના જાણકાર, સંસ્કારી હતા, એટલે ઉચ્ચ ગ્રાહી બ્રાહ્મણ કુટુંબના સંસ્કાર બાળપણથી મળ્યા.
બરાબર. અને બીજું પરિબળ જે કદાચ બહુ મહત્વનું રહ્યું એમના જીવનમાં?
હા, બીજું અને કદાચ સૌથી વધુ પ્રભાવશાળી, સ્વામિનારાયણ સંપ્રદાય સાથેનું જોડાણ. લગભગ 14 વર્ષની ઉંમરે તેઓ સંપર્કમાં આવ્યા.
એનાથી શું અસર થઈ?
એક તો એમના જીવનમાં પેલી નિર્વ્યાજ પ્રભુભક્તિ, સાત્વિકતા, નૈતિક મૂલ્યો, આ બધું દ્રઢ થયું. અને સાહિત્યિક દ્રષ્ટિએ પણ મહત્વનું, એમને વ્રજ ભાષા શીખવા મળી, જે ત્યારે સાહિત્યની ભાષા ગણાતી. સંસ્કૃતનો પરિચય પણ સારો થયો.
અને કોઈ ખાસ વ્યક્તિનો પ્રભાવ?
હા, દેવાનંદ સ્વામીનો. એ પોતે પણ સારા કવિ હતા. એમનો દલપતરામ પર ગાઢ પ્રભાવ પડ્યો.
વૈદ્ય આ દેવાનંદ સ્વામીના પ્રભાવ વિશે કંઈ ખાસ કહે છે?
હા, વૈદ્ય બહુ સ્પષ્ટ માને છે. તેઓ કહે છે કે જો દેવાનંદ સ્વામી ન મળ્યા હોત તો દલપતરામ કદાચ શામળ ભટ્ટના રસ્તે ગયા હોત.
એટલે કે પદ્ય વાર્તાઓ અને બોધકથાઓ રચવામાં.
બરાબર. અને વૈદ્ય એ પણ નોંધે છે કે શામળની પેલી બોધ આપવાની વૃત્તિ અને વ્યવહાર ચાતુર્ય તો દલપતરામમાં દેખાય જ છે.
અથવા બીજો કયો રસ્તો હોઈ શકત?
અથવા તો વૈદ્ય કહે છે કે કદાચ એ નર્મદના પ્રભાવ હેઠળ આવી ગયા હોત, પેલો જુસ્સાદાર સુધારાનો માર્ગ.
એટલે દેવાનંદ સ્વામીએ એમને એક અલગ, વધુ સંતુલિત દિશા આપી.
હા, નીતિમત્તા પર ભાર મૂકતો માર્ગ ચિંધ્યો એમ કહી શકાય.
આ તો થઈ પરંપરા અને ધર્મની વાત, પણ દલપતરામ તો અર્વાચીન જુગના કવિ, એમના પર આધુનિકતાનો પ્રભાવ કઈ રીતે આવ્યો?
એ જ વૈદ્યનો ત્રીજો અને ખૂબ મહત્વનો મુદ્દો, એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ, ફોર્બ્સ સાહેબ.
હા, ફોર્બ્સ સાહેબ, એમનો મેળાપ કઈ રીતે થયો?
ભોળાનાથ સારાભાઈ મારફતે 1848માં, ત્યારે દલપતરામ 28 વર્ષના હતા. ફોર્બ્સ અંગ્રેજ અમલદાર, પણ ગુજરાતી ભાષા સંસ્કૃતિના જબરદસ્ત પ્રેમી.
વૈદ્ય આ સંબંધને કેટલું મહત્વ આપે છે?
ખૂબ જ. વૈદ્ય ભારપૂર્વક કહે છે કે દલપતરામ ભલે અંગ્રેજી નહોતા જાણતા, પણ એમને જે અર્વાચીન વિચારો મળ્યા, સુધારાવાદી દ્રષ્ટિકોણ મળ્યો, વહીવટી કુશળતાના પાઠ મળ્યા, એ મોટે ભાગે ફોર્બ્સના ગાઢ સંપર્કને કારણે જ.
એટલે ફોર્બ્સ માત્ર મિત્ર નહીં, ગુરુ અને માર્ગદર્શક પણ.
એનો ખિતાબ કવિશ્વર તરીકેની લોકપ્રિયતા એ ફક્ત દલપતરામના પોતાના ગુણોને લીધે નહોતી, એમાં ફોર્બ્સ જેવા પ્રભાવશાળી મિત્રનો સિંહ ફાળો હતો.
પેલી પ્રખ્યાત પંક્તિ પણ વૈદ્ય ટાંકે છે ને?
હા, ફાર્બસ રૂપે ફેર ભોજ પધાર્યા ભૂમિમાં, જાણે રાજા ભોજ જ ફરી આવ્યા હોય ગુજરાતના ઉદ્ધાર માટે. આ સંબંધે દલપતરામને મોટું પ્લેટફોર્મ આપ્યું.
અને ચોથું પરિબળ કયું હતું?
ચોથું હતું એમનું સતત પર્યટન, પ્રવાસો.
પ્રવાસો?
હા.
કયા પ્રકારના?
ઘર સંસારી ધાર્મિક તો ખરા જ, પણ ખાસ કરીને ગુજરાત વર્નેક્યુલર સોસાયટીના મદદનીશ મંત્રી તરીકે એમણે ગુજરાતના દેશી રાજ્યો અને બીજે બધે ખૂબ પ્રવાસો કર્યા.
એનાથી શું ફાયદો થયો?
વૈદ્યના મતે આ પ્રવાસોથી અમને સામાન્ય માણસના જીવનને, એના સ્વભાવને, બોલીઓને બહુ નજીકથી જોવાનો મોકો મળ્યો, અને આ જીવંત નિરીક્ષણ એમની કવિતામાં, ખાસ કરીને વર્ણનો અને રમૂજમાં સ્પષ્ટ દેખાય છે.
તો આ ચાર મુખ્ય પરિબળો, સંસ્કારી કુટુંબ, સ્વામિનારાયણ સંપ્રદાય, ફોર્બ્સનો અર્વાચીન પ્રભાવ અને વ્યાપક પ્રવાસો, આ બધાએ મળીને દલપતરામને ઘડ્યા.
હા, વૈદ્યના મતે આ મુખ્ય પ્રભાવો હતા.
હવે એમની કવિતાના ગુણદોષ વિશે વૈદ્ય શું કહે છે? ઉદાહરણો કયા આપે છે?
વૈદ્ય ઘણા ઉદાહરણો ટાંકે છે એમના કાવ્ય સ્વભાવના જુદા જુદા પાસા બતાવવા. જેમ કે એમની નમ્રતા, પેલી પંક્તિ, કોણ માત્ર દલપત કવિ.
હા, પોતાની જાતને સામાન્ય ગણાવે છે.
બરાબર. પછી કવિતાનો હેતુ પણ સ્પષ્ટ કરે છે. શું કવિતા કોઈને ન હોય અવગુણકારી, શૃંગારિક કવિતાના તેઓ વિરોધી હતા.
અને ભાષા પ્રેમ, એ તો એમનો જાણીતો ગુણ છે.
ચોક્કસ. વૈદ્ય પેલી પંક્તિ ટાંકે છે, ભારતીનો ભેદ મને ભાવી ગુજરાતી ભાષા. પોતાને ગુજરાતી વાણીના વજીર ગણાવીને એનું ભલું કરવાની ઈચ્છા રાખે છે.
એમની વર્ણન શક્તિ વિશે શું?
એ પણ ઠીક ઠીક હતી. વૈદ્ય ગિરનારનું વર્ણન ટાંકે છે, આ ગિરનાર ગીરી, કે પછી ચંદ્ર વિશેની કલ્પના, પાતાળમાં શું નટવો નચાવ્યો, એમાં કલ્પના છે પણ કદાચ ઉચ્ચ કક્ષાની નહીં હંમેશા.
અને ભાવ નિરૂપણ અને પેલો બોધ.
ભાવ નિરૂપણમાં ક્યારેક સફળ થાય છે, જેમ કે પેલું સીતાજી રામને વિનવે છે વનવાસ ન જવા, તે તો બોલ લાગે તીખા બાણ, એ કરુણ છે.
હા,
પણ મોટો ભાગ તો બોધ પ્રધાન છે. ઉદ્યમનું મહત્વ, સખી જો કદી ઉદ્યમ ન ફળ્યો, કે પેલું માખીઓનું દૃષ્ટાંત, માખીઓએ મધ કીધું,
એ તો બહુ જાણીતું છે.
હા, પણ વૈદ્ય નોંધે છે કે આ બોધ ક્યારેક કવિતાના ભોગે આવે છે, થોડો નીરસ બની જાય છે.
બરાબર. દલપતરામ અને બોધ લગભગ સાથે જ યાદ આવે, પણ બીજા રંગો પણ હતા ને, દેશભક્તિ, સુધારો.
હા, ચોક્કસ. વૈદ્ય દેશભક્તિની પંક્તિ પણ ટાંકે છે, જે કાયા કુરબાન સ્વદેશ લીધે કરે, અને સુધારાનો એમનો અભિગમ બહુ વ્યવહારુ હતો.
નર્મદ જેવો જુસ્સાદાર નહીં?
ના, બિલકુલ નહીં. એમની નીતિ હતી ધીરે ધીરે સુધારાનો સાર. પેલું કીડી અને લાડવાનું દૃષ્ટાંત એ જ સમજાવે છે, ઉતાવળ નહીં કરવાની.
અને છેલ્લે, જે કદાચ આજે પણ સૌથી વધુ જીવંત છે, એમની રમૂજ. વૈદ્યને કેટલું મહત્વ આપે છે?
ઘણું જ,
બહુ મહત્વ આપે છે. વૈદ્ય ઘણા ઉદાહરણો આપે છે, પેલું ઘુવડ અને સૂરજનું, સાંબેલું વગાડવાનો પડકાર.
પોલી શરણાઈ, સાંબેલું બજાવે તો જાણું, પેલું અમર કાવ્યર ઊંત કહે.
હા હા, એ તો ક્લાસિક છે.
પછી પેલી ડોશીમાની ખોવાયેલી જુવાની, જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી, કે પેલો વાંઢો જે ઉતરેડને જ વહુ માની લે છે.
ખરું.
આ બધા ઉદાહરણો ટાંકીને વૈદ્ય એમની હાસ્ય અને કટાક્ષ વૃત્તિને બિરદાવે છે, અને રાવી પાઠકને ટાંકીને કહે છે કે કદાચ આ રમૂજ જ એમનો સૌથી ચિરંજીવ અંશ છે.
તો આ બધા ઉદાહરણો આપીને વૈદ્ય શું કહેવા માગે છે? એમના સમર્થ ઉપકવિના મૂલ્યાંકનને આ કઈ રીતે ટેકો આપે છે?
આ ઉદાહરણો એ જ બતાવે છે કે દલપતરામ વિવિધ વિષયોને સ્પર્શી શકતા હતા. નમ્રતા, ભાષાપ્રેમ, વર્ણન, બોધ, દેશભક્તિ, સુધારો, રમૂજ, બધું જ. એટલે તેઓ સમર્થ હતા, કુશળ હતા.
પણ
એમની કાવ્ય ગુણવત્તા એક સરખી નહોતી. ક્યાંક ચમકારો દેખાય તો ક્યાંક સામાન્યતા, ક્યાંક રસ હોય, ક્યાંક શુષ્ક બોધ, કલ્પના હોય પણ મર્યાદિત. આ અસમાનતા જ એમને ઉપકવિ બનાવે છે. સક્ષમ ખરા, પણ સર્વોચ્ચ પ્રતિભા નહીં. એમની મહાનતા કુશળતા અને લોકસંપર્કમાં છે, શુદ્ધ કાવ્યત્વની ઊંચાઈમાં કદાચ નહીં, વૈદ્યના મતે.
બરાબર સમજાયું. હવે વૈદ્ય એમની મુખ્ય કૃતિઓનું પણ વિશ્લેષણ કરે છે ખરું ને? કઈ કૃતિઓ પર ધ્યાન આપે છે?
હા, મુખ્યત્વે 3-4 કૃતિઓ પર. પહેલી અને કદાચ સૌથી વધુ ભાવવાહી ફોર્બસ વિરહ 1865માં લખાયેલું.
ફોબ સાહેબના અવસાન પર?
હા, આ લાંબુ શોક કાવ્ય છે. વૈદ્ય એને દલપતરામની કાવ્યકલગી ગણે છે, એમના શોકમગ્ન હૃદયનું પ્રતિબિંબ. વૈદ્ય મનસુખરામ ત્રિપાઠીને ટાંકે છે કે દલપતરામનું કવિત્વ ફોર્બ્સથી ખીલ્યું અને ફોર્બ્સ વિશે લખતા જ પૂર્ણ થયું.
આ એમની ભાવનાત્મક ઊંડાઈ બતાવે છે.
બરાબર, જે એમના અંગત સંબંધમાંથી આવી હતી. બીજી મહત્વની કૃતિ છે વૈનચરિત્ર 1868.
હા, એ તો બહુ લોકપ્રિય થયેલું, બાળવિધવા પુનર્લગ્ન વિશે.
હા, વૈદ્ય સ્વીકારે છે કે એમાં કલાની દ્રષ્ટિએ થોડી મર્યાદાઓ છે, વાર્તા ક્યાંક નબળી પડે છે, પણ એના હાસ્યરસ અને પ્રસાદ ગુણ, એટલે કે સરળતા, સ્પષ્ટતા, એના વખાણ કરે છે.
એટલે એને સારું કથાકાવ્ય ગણે છે.
હા, વિશ્વનાથ ભટ્ટને ટાંકીને એને નર્મદયુગનું ઉત્તમ કથાકાવ્ય કહે છે. જો કે પેલી નાનાલાલની અતિશયોક્તિ ભરેલી પ્રશંસા, દલપતરામનું નળાખ્યાન સાથે વૈદ્ય સંમત નથી.
આ કૃતિ એમનો સુધારાવાદી અભિગમ અને વાર્તા કહેવાની શક્તિ બતાવે છે.
બરાબર. અને ત્રીજી કૃતિ જે વૈદ્યને નોંધપાત્ર લાગી તે છે માંગલિક ગીતાવલી 1881.
ગીતોનો સંગ્રહ.
હા, આમાં વૈદ્ય સુંદરમને ટાંકીને નોંધે છે કે દલપતરામમાં જે સામાન્ય રીતે ઓછું જોવા મળે, સૌંદર્ય નિરૂપણ, કલ્પનાનું લાલિત્ય, મધુરતા, મંજુલતા, તે સહજ રીતે પ્રગટ થયું છે.
જાણે એક અલગ જ પાસું દેખાયું એમ.
હા, કઈ કેવું. આ સિવાય વૈદ્ય રાજવિદ્યાભ્યાસ, હુન્નરખાનની ચડાઈ, ફાર્બસ વિલાસ, સંપલક્ષ્મી સંવાદ જેવી કૃતિઓનો પણ ઉલ્લેખ કરે છે.
પેલી સંપલક્ષ્મી સંવાદ માટે શું કહે છે?
એના માટે બટુભાઈ ઉમરવાડિયાનું અવતરણ ટાંકે છે કે એ ડહપણ ગોળી પીવાડનાર કૃતિ છે, અને વૈદ્ય ઉમેરે છે કે આ કદાચ દલપતરામની મોટાભાગની કવિતાને લાગુ પડે.
ખરું, તો આ બધી કૃતિઓની ચર્ચા પછી વૈદ્યનું અંતિમ તારણ શું? એકંદરે દલપતરામનું સ્થાન ક્યાં નક્કી કરે છે?
વૈદ્ય અહીં બહુ સંતુલિત છે. એ સ્વીકારે છે કે દલપતરામે લખ્યું તો વિપુલ પ્રમાણમાં, લગભગ 63 વર્ષ સુધી, પણ જો શુદ્ધ કલા, સૌંદર્યની દૃષ્ટિએ જોઈએ તો એમની કવિતામાં ઘણીવાર રસત્વ, પેલું કાવ્યાત્મક ઊંડાણ, ભાવની તીવ્રતા એ ઓછી જોવા મળે. ફરી સુંદર અમને ટાંકે છે આ માટે.
પણ અહીં જેમનો મુખ્ય મુદ્દો આવે છે નહીં.
બિલકુલ. પણ વૈદ્ય ભારપૂર્વક કહે છે કે માત્ર આજના માપદંડથી એમનું મૂલ્યાંકન કરવું એ યોગ્ય નથી, અન્યાય કહેવાય.
એમના સમયના સંદર્ભમાં જોવું જોઈએ.
હા, એમના દેશકાળના સંદર્ભમાં, જે સમયમાં ગુજરાતી ગદ્ય પદ્ય હજુ ઘડાતા હતા, સુધારાની હવા હતી, ત્યારે એમણે શું ભૂમિકા ભજવી? વૈદ્ય એમને એક ઉત્સાહી, નિષ્ઠાવાન, અભિનિવેશી, જનતાપરાયણ કવિ તરીકે સ્વીકારવાનું કહે છે.
જનતાપરાયણ કવિ, આ શબ્દ બહુ મહત્વનો છે. એનો અર્થ શું કરીશું?
જનતાપરાયણ એટલે પ્રજાને કેન્દ્રમાં રાખીને લખનાર, જેનો મુખ્ય હેતુ પ્રજાનું કલ્યાણ, શિક્ષણ, નીતિ ઘડતર હોય, અને એ પણ પ્રજાને સમજાય એવી ભાષામાં. વૈદ્ય દલપતરામના સંનિષ્ઠ કવિત્વ, એમની નિષ્ઠા અને એમના માનવતાવાદી અભિગમ પર ખૂબ ભાર મૂકે છે. એમનો જીવ સામાન્ય માણસમાં હતો. નાનાલાલની પેલી પંક્તિઓ ટાંકે છે ને, છાયા તો વડલા જેવી, ભાવ તો નદનાસમ,
અને લોકના હેતના પૂર વહેતા ત્વાતમો ભણી.
હા, આ એમની લોકચાહના અને પ્રજા પ્રત્યેનો પ્રેમ બતાવે છે.
તો વૈદ્યનો નિષ્કર્ષ એ છે કે એમની મહાનતા કલાત્મક સિદ્ધિ કરતા વધુ એમના માનવીય ગુણો અને લોકસેવામાં છે.
ચોક્કસ, એ જ એમનું અંતિમ તારણ છે.
દલપતરામની ખરી મહત્તા એમના સાથી મનુષ્યો પ્રત્યેના અપાર પ્રેમમાં અને પોતાની લેખન શક્તિનો ઉપયોગ સમગ્ર ગુજરાતી પ્રજાના કલ્યાણ માટે એમની બુદ્ધિ નીતિ ખીલે એ રીતે વિવેકપૂર્વક કરવામાં રહેલી છે.
અને એટલે જ વૈદ્ય એમને પેલું ખાસ વિશેષણ આપે છે.
હા, એટલે જ વૈદ્ય એમને છેલ્લા 100 વર્ષમાં માતૃભાષા દ્વારા નિષ્ઠાપૂર્વક લોકસેવા કરનારા વિરલાઓમાં સર્વાંશે પ્રજાવત્સલ સાહિત્યકાર તરીકે અનન્ય ગણાવે છે. પ્રજાવત્સલ, પ્રજા પ્રત્યે વાત્સલ્ય, પ્રેમ, કાળજી રાખનાર. વૈદ્યના મતે આ ગુણ દલપતરામમાં અજોડ હતો.
ખરેખર ખૂબ જ ઊંડાણપૂર્વક અને સ્પષ્ટ રીતે વૈદ્યએ દલપતરામનું મૂલ્યાંકન કર્યું છે. ચાલો આપણે આ લાંબી અને રસપ્રદ ચર્ચાના મુખ્ય તારણોને એકવાર ફરી જોઈ લઈએ. પહેલું તારણ શું?
પહેલું અને મુખ્ય તારણ એ કે વૈદ્ય દલપતરામને ટોચના કવીશ્વર નહીં પણ અત્યંત કુશળ, જ્ઞાની, અભ્યાસી અને કાર્યદક્ષ કવિ, સમર્થ ઉપકવિ ગણે છે. એમની કળા, જન્મજાત પ્રતિભા કરતા જ્ઞાન, વ્યુત્પત્તિ અને મહાવરા અભ્યાસથી વધુ ઘડાઈ હતી.
અને એમના ઘડતરમાં પેલું કુટુંબ, સંપ્રદાય, ફોર્બ્સ અને પ્રવાસોનો ફાળો, બરાબર. બીજું તારણ?
બીજું તારણ એ કે વૈદ્ય દલપતરામની જનતાપરાયણ અને પ્રજાવત્સલ ભૂમિકાને સૌથી વધુ મહત્ત્વ આપે છે. એમનું સાહિત્ય મુખ્યત્વે લોકકલ્યાણ, શિક્ષણ, બોધ, સામાજિક સુધારો, ભલે ધીમો, અને ભાષાના વિકાસ માટે હતું.
બોધ અને રમૂજનું મિશ્રણ,
સામાન્ય રૂકો સાથેનું જોડાણ,
હા, અને વ્યવહારુ ડાહપણ એ કેન્દ્રમાં હતું.
અને ત્રીજું તારણ જે મૂલ્યાંકનની પદ્ધતિ વિશે છે.
ત્રીજું કે દલપતરામનું સાચું મૂલ્યાંકન એમના દેશકાળના સંદર્ભમાં જ થવું જોઈએ, માત્ર શુદ્ધ કલાત્મક માપદંડોથી નહીં. કદાચ કલાત્મક ઉણપો હોય પણ એમનું સાચું મહત્ત્વ એમના નિષ્ઠાવાન ઈરાદા, વિપુલ સર્જન અને ખાસ તો ગુજરાતી પ્રજાની સેવા કરવાની અપ્રતિમ નિષ્ઠામાં છે.
આ નિષ્ઠા જ એમને અનન્ય પ્રજાવત્સલ બનાવે છે.
બરાબર. વૈદ્યનું આ વિશ્લેષણ આપણના દલપતરામને સમજવા એક ચોક્કસ દ્રષ્ટિ આપે છે. સમર્થ ઉપકવિ અને પ્રજાવત્સલ સાહિત્યકાર.
હા,
અને આજના સંદર્ભમાં વિચારીએ ને તો આ એક સવાલ ઊભો કરે છે.
કયો સવાલ?
કે શું કોઈ કલાકાર જ્યારે સમાજની, પ્રજાની તાત્કાલિક જરૂરિયાતો, એમની સમજ, એમના નૈતિક ઉત્કર્ષને વધુ પ્રાધાન્ય આપે તો શું એનાથી એની પેલી વિશુદ્ધ કલાત્મક ઊંચાઈ, કવિશ્વર બનવાની સંભાવના થોડી ઓછી થઈ જાય છે? એટલે કે લોકપ્રિયતા, સામાજિક ઉપયોગિતા અને ઉચ્ચ કલાત્મકતા વચ્ચે શું હંમેશા તણાવ રહે છે?
હા, જ કે પછી આ બંને હેતુઓ, પ્રજાની સેવા અને કલાનું શિખર, કોઈ સમાધાન વગર સાથે ચાલી શકે? દલપતરામના ઉદાહરણ પરથી વૈદ્ય જે કહે છે તે આ પ્રશ્ન પર વિચારવા જરૂર પ્રેરે છે.
ખરેખર આજના સર્જકો અને વાચકો માટે પણ વિચારવા જેવો મુદ્દો છે. તો આ હતી વિજયરાય વૈદ્યની દ્રષ્ટિએ કવિ દલપતરામના સાહિત્યિક વ્યક્તિત્વ અને પ્રદાનની એક ઝલક, એમની ઊંડી છણાવટ.
હા, વૈદ્યનું વિશ્લેષણ આપણને ઇતિહાસના એક મહત્ત્વના કવિને વધુ ઝીણવટથી અને સંતુલિત રીતે સમજવામાં ચોક્કસ મદદ કરે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.